अति मनोहरम सर्वसुंदरम तिलकलक्षणम चंचलेक्षणम विबुधवंदितम स्वामीनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने वपुरिहास्तु नो नित्यदर्शने वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराननाम्भुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः आदि गुरु सद्गुरु गुणातीतानंद स्वामिने नमो नमः मम गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री नारायण मुनि देवनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय श्री पांचो परमहंसनी जय दिव्य मंदिर में विराजता
લાડીલા ઘનશ્યામ મહારાજ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રણેતા સાધુ હૃદય દયામૂર્તિ પૂજપા વાલા ગુરુજી તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો પાર્ષદો આપ સર્બે ભાવિ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગયા શનિવારે આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ હતી જોત જોતામાં ક્યાં અઠવાડિયું પૂરું થઈ ગયું ખબર પણ ના પડી આપણા આદિ ગુરુના પ્રસંગો આપણે શ્રવણ કરીએ છીએ રોજ બરોજ આપણને નિત્ય નવી વાતો નિત્ય નવો ઉપદેશ પ્રાપ્ત થાય છે ખૂબ વાલા ભક્તો હૃદયમાં આનંદ પણ થાય છે આનું મનન આનું ચિંતવન એ જ આપણા જીવનની મૂડી છે કારણ કે જીવનમાં જો કોઈ વ્યક્તિને કોઈ સાધુને આદર્શ તરીકે ન રાખ્યા હોય તો આપણું જીવન ક્યાં રસ્તે કયા રસ્તે ચાલે એનું કાંઈ નક્કી નહીં માટે ભગવાન તરફ જો વળવું હોય ભગવાનમાં જોડાઈ જવું હોય અને જેની માટે મને તમને આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ છે એ જો યથાર્થ રૂપમાં કરવું હોય તો આવા કોઈ મોટા સંતોને આદર્શ રાખી અને એમના પ્રસંગોને યાદ રાખી અને એ પ્રમાણે આપણે જો જીવન જીવીએ તો વાલો ભક્તો ભગવાનનો ખૂબ રાજીપો થાય છે
મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સમ પ્રાપ્તમ સ્થિતિમતિવરે કાંતિક વૃષે સદાનંદમ સારમ પરમ હરિવાર્તાવ્યસનેનમ ગુણાતીતાનંદ મુનિવરમહં નામી સતતમ
બોલો સ્વામી નારાયણ
ભગવાનની જય.
આજે વાલા ભક્તો તારીખ 23/12/2017 શનિવાર પોષ સુદ પાંચમ. ખૂબ અદ્ભુત ચરિત્રો, અદ્ભુત પ્રસંગો વાલા ભક્તો આપણે સાંભળી રહ્યા છે. શ્રી હરિજી મહારાજે મધ્ય પ્રકરણના 14મા વચનામૃતમાં ભગવાનની સાથે તદાત્મકપણું પામેલા પરમ એકાંતિક સંતની વાત કરે છે. મહારાજ એ મધ્યના 14મા વચનામૃતમાં એવું કહે છે કે ગઈકાલે, કહેતા કે આગલા વચનામૃતમાં જે વાત છે, મધ્યના 13મા વચનામૃતની વાત, તે વાત કરી છે એ રીતે જેના અંતરમાં ભગવાનનો અતિશય દ્રઢ નિર્વિકલ્પ નિશ્ચય થાય તેને ભગવાન સંગાથે તદાત્મકપણું થાય છે. બસ હવે કેવી રીતે થાય તો એ જો તમારે જાણવું હોય તો મધ્યનું 13મું વચનામૃત વાંચજો અને ત્યાર પછી 14મું વચનામૃત પણ વાંચજો. નિરુત્થાન પણ એ નિશ્ચય થઈ જાય, કોઈ સંકલ્પ નહીં. પછી એકવાર નિશ્ચય થઈ ગયો ભગવાનનો, એટલે પછી ગમે એવા દેશકાળ ભૂંડા થાય, ગમે એટલા વ્યક્તિ આપણને કંઈક કહી જાય, ગમે એટલા બીજા ત્રીજા શાસ્ત્રોનું કદાચ આપણને વાંચન કરાવવામાં આવે, પણ તેમ છતાંય હૈયામાં જે ઘેડ બેસી ગયું હોય ભગવાનના નિશ્ચયની, એ ક્યારેય એ પ્રત્યે બીજો સંકલ્પ થાય નહીં. આવી રીતે જેને નિરુત્થાનપણે ભગવાનનો નિર્વિકલ્પ નિશ્ચય થયો છે, મહારાજ એમ કહે છે કે એવાની સાથે જ ભગવાન સંગાથે તદાત્મકપણું થાય છે, એને જ થાય છે, બીજા કોઈને નથી થતું. તદાત્મકપણું એટલે એકાકાર જે થઈ જાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાલા ભક્તો આવા જ અદ્ભુત તદાત્મકપણાનું જીવંત ઉદાહરણ હતા. ભલે આમ દેહ જુદો લાગતો હોય પણ ક્યારેય ભગવાનની મૂર્તિને વિસરતા નહીં અને ભગવાનની સાથે એકાકાર થઈને રહેતા હતા. એમનું જ્ઞાન એટલે વાલા ભક્તો આપણે કહી શકીએ વેદ અને ઉપનિષદનો સાર છે. આ ભલે નાની એવી પુસ્તિકા છે સ્વામીની વાતો, પણ એ મૂળ બધી વાતો કરી નાખી છે સ્વામીએ. હાવ એટલે હાવ દેશી ભાષામાં આપણે વેદો ભણીએ, ઉપનિષદો ભણીએ, અને એમાં જે સાર નીકળે છે પરમાત્મા તત્વને કેવી રીતે જાણવાની, એ સ્વામી એકદમ સરળ ભાષામાં આપણને કહી દીધી છે. એમનું જ્ઞાન એટલે સાંખ્ય અને યોગનો અનોખો સંગમ. હા, સાંખ્ય યોગ બંને એમાં આવી જાય. અને એમનું જ્ઞાન એટલે જ્ઞાનનો મર્મ એટલો જ છે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવા, આટલો સિદ્ધાંત, આટલી વાત સ્વામીની વાતોમાંથી આપણે સાર કાઢી શકીએ. બસ સ્વામી વારે વારે એક જ રટન કરે છે, બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરો. શિક્ષાપુત્રીમાં શ્રી હરિજી મહારાજે શ્લોક લખ્યો છે, નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આ શ્લોક તો સ્વામીની વાતોના અભ્યાસી જે હશે એને ખબર હશે. સ્વામીએ વારે વારે આ સ્વામીની વાતોમાં શ્લોક ટાંક્યો છે. વારે વારે એનું એ જ કહે છે કે ભગવાન પરબ્રહ્મની ઉપાસના કરવી, પણ કેવી રીતે કરવી? બ્રહ્મરૂપ થઈને કરવી, ત્રણ ગુણથી પર થઈને કરવી. ત્રણ શરીર, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણ એ બધાથી પર થઈને પોતાને આત્મસત્તા રૂપે માની, બ્રહ્મરૂપ માની અને ભગવાનની ભક્તિ કર્યા કરવી. કરવાનું આ છે વાલા ભક્તો. આપણા આદિગુરુ આપણને એ માર્ગ બતાવે છે, એ માર્ગ ચિંધે છે કે અમારા જે થયા છે એ આવી રીતે વર્તજો. સ્વામીને અસાધારણ હેદ ભગવાનમાં. સ્વામીને કોઈકે પૂછ્યું કે સ્વામી, બધા એમ કહે છે કે તમે અખંડ ભગવાનને ધારી રાખ્યા છે, ભગવાનને ક્યારેય ભૂલતા નથી, પણ સ્વામી આ દેહની ક્રિયા અથવા તો મંદિરની કંઈક સેવા કરો ત્યારે ભગવાન ભૂલાય ખરા? અને ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે, ગાંડા, એ તને તારો દેહ ભૂલાય છે? આવો પ્રશ્ન સ્વામી હામો પૂછ્યો. આપણને ભૂલાય કોઈ દી? ક્યારેય નથી ભૂલાતો. દેહ નથી તેમ છતાંય દેહરૂપ થઈ ગયા છે. સ્વામી કહે છે, તમને તમારો દેહ ભૂલાતો નથી એમ મને ભગવાન ભૂલાતા નથી. જો તમને દેહ ભૂલાય તો મને ભગવાન ભૂલાય. એનો અર્થ એમ, જીવ દેહ રૂપે એટલો બધો જન્મો જન્મથી એનું મનન કરીને થઈ ગયો છે કે હકીકત એનું ઓરિજિનલ જે સ્વરૂપ છે એ જીવ પોતે દેખી શકતો જ નથી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, જે પોતે પોતાને જોવે નહીં, પોતાના સુખને ભોગવે નહીં, એ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, ઘેલામાં ઘેલો છે, નીચમાં નીચ છે. આવી આવી શ્રીજી મહારાજે ઉપમા આપી છે, જે પોતાના સ્વરૂપને દેખે નહીં, બીજું બધું જોવે, પણ આપણે કોણ છે એ જો આપણે નહીં જોશું તો શ્રીજી મહારાજના નજરે આપણે આવા છીએ. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની મહારાજે કીધા, માટે સ્વામી એમ કહે છે કે જો તમને તમારો દેહ ભૂલાય તો અમને ભગવાન ભૂલાય. એક વખત શ્રીહરિજી મહારાજ વાલા ભક્તો વિચરણ કરતા કરતા દંડાવ્ય દેશમાં પધારે છે.
એક સમયે પ્રભુ પધાર્યા દંડાવ્ય દેશ મોઝાર.
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 સર્વે સંઘને જમાડવા કર્યા છે લાડુ તૈયાર.
સર્વે સંઘને જમાડવા કર્યા છે લાડુ તૈયાર.
દંડાવ્ય દેશમાં કોઈ ગામમાં મહારાજ વિચરણ કરતા હતા. ગામના હરિભક્તોનો ખૂબ ભાવ, મહારાજને વિનંતી કરે, મહારાજ તમે ફરી અમારે ગામ ક્યારે પધારશો? મહારાજ બપોરના થાળ અહીંયા કરો, સંઘને જમાડો, આપ પણ થાળ જમો અને પછી તમે જાઓ. પણ હરિભક્તોની વિનંતી, ખૂબ ભાવ હતો, મહારાજને થોડી ઉતાવળ હતી. મહારાજ એમ કહે છે કે ભક્તો તમારો ભાવ સાચો, પણ અમારે જવું પડે એમ છે. એક કામ કરો, તમે લાડવા બનાવો પાકના, અને અમે એ બધા લાડવા છે ને આ સંઘમાં જે સંતો ભક્તો છે એમને આપીએ, અને રસ્તામાં ક્યાંક એવી અનુકૂળતા પડશે ત્યાં અમે ટીમણ કરી લેશું. અને હરિભક્તોએ ઉતાવળે એ પાકના લાડુ બનાવ્યા, અને પાકના લાડુ બનાવી મહારાજની આગળ મૂક્યા. અને કેવા લાડવા? શેર શેરના લાડવાઓ, હા, આવડાવડા નહીં. અને મહારાજે બબ્બે લાડવા બધાને આપ્યા, એટલે કિલો થઈ ગયો, હે ને, એક કિલો લાડવા બધાને આપ્યા. અને એમાં ગણતરી કરવા જાય તો બે જ લાડવા, આમ કહેવાય કેવું, મહારાજે બે જ લાડવા આપ્યા, આખું બોક્સ ભરાઈ જાય કા અત્યારનું. મહારાજે બધાને લાડવા આપ્યા અને મહારાજ માણિક્ય ઉપર ચડી, અને મહારાજ જ્યાં આગળ વધે છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજની મૂર્તિને જોઈ રહ્યા છે અને મૂર્તિને અંતરમાં ઉતારે છે.
માણકીએ સુંદર શોભતા સ્વામી શ્રી સહજાનંદ.
માણકીએ સુંદર શોભતા સ્વામી શ્રી સહજાનંદ.
હે માણકીએ સુંદર શોભતા સ્વામી શ્રી સહજાનંદ.
માણકીએ સુંદર શોભતા સ્વામી સહજાનંદ.
ઠકુર જેમ જોઈ રહે તેમ ગુરુ ગુણાતીતાનંદ.
ઠકુર જેમ જોઈ રહે તેમ ગુરુ ગુણાતીતાનંદ.
હે ચકુર જેમ જોઈ રહે તેમ ગુરુ ગુણાતીતાનંદ.
ચકુર જેમ જોઈ રહે તેમ ગુરુ ગુણાતીતાનંદ.
ચકોરની જેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને નિરખી રહ્યા છે, મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારી રહ્યા છે. અને એ દર્શનથી ગુણાતીતાનંદ સ્વામીના અંતરમાં ખૂબ આનંદ થયો છે. અને મહારાજ જ્યાં પાદરની બહાર નીકળવા જાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના અંતરમાં એમ થયું કે હવે મહારાજ છે ને માણકીને ભગાવશે. અને મને આ દર્શન નહીં થાય, આવા દર્શન ક્યાંથી મળે હવે ફરીવાર. ગુણાતીતાનંદ સ્વામીના અંતરમાં એમ થયું કે મારે ભગવાનના અખંડ દર્શન કરવા છે. એટલે એમણે એક યુક્તિ કરી, એક સાધુને બોલાવ્યા અને સાધુને બોલાવીને કીધું કે તમે મારી જોડમાં ચાલો, તમે મારી સાથે ચાલો, અને એના બદલામાં છે ને હું તમને આ પ્રસાદીનો લાડુ આપું, જે મારા ભાગનો છે એ તમને આપી દઉં જો તમે મારી સાથે ચાલતા હો તો. સાધુ તો રાજી થઈ ગયા, કામ થઈ ગયું, લાડવો મળે, આપણે જોડમાં ખાલી હાલવાનું છે ને. સંત લઈ એક જોડમાં કહે ચાલો અમારી સાથ, બદલે પ્રસાદનો લાડવો આપું તમારે હાથ. પછી ગુણાતીતાનંદ સ્વામી મહારાજે જ્યાં માણકી ઘોડી વેગે થોડીક સ્પીડમાં ચલાવી ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાછા પગલે મહારાજની આગળ જઈ અને મહારાજના દર્શન કરતા કરતા પાછા પગલે ચાલતા હતા. પાછા પગલે ચાલતા જાય ગુણાતીતાનંદ સ્વામી આગળ નીકળ્યા, દર્શન કરતા સ્વામીના અંગમાં હરખ હમાતો નથી. ઓહો કેવા દર્શન આજે થઈ રહ્યા છે. મહારાજ પણ સ્વામીની સામે મીઠી નજર કરે છે, મહારાજ પણ મુસ્કાય છે, આનંદમાં હરખતા હરખતા સ્વામીની સામું જોવે છે અને સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપે છે. સ્વામી પણ એ મૂર્તિને નિરખી રહ્યા છે. પણ થોડો સમય થયો એટલે મહારાજને એક રમૂજ સૂજી, મહારાજ કી, મહારાજે શું કર્યું? વેગ વધારે માણકીનો તો વળી ઉતાવળા થાય, દર્શન દુર્લભ દેવના એક ઘડીએ ન મુકાય. મહારાજે માણકી વધારે વેગથી ચલાવી અને ગુણાતીતાનંદ સ્વામી પણ પાછા પગલે ઉતાવળા પગે ચાલવા લાગ્યા અને મહારાજના દર્શન કરવા લાગ્યા. ગમે એટલી સ્પીડમાં મહારાજ માણકી દોડાવે, ગુણાતીતાનંદ સ્વામી પાછા પગલે ચાલતા જાય. આપણે આગળ દોડવું હોય ને તો એ વાર લાગી જાય, આ પાછા પગલે જ્યારે દોડવાનું થાય ને એ ઘોડાની હારોહાર માણકીની સાથે. પણ મહારાજના દર્શન થતા હતા એટલે સ્વામી બધું જ કરવા તૈયાર હતા, સ્વામીને કાંઈ કઠણ પડતું નહોતું. પાછા પગલે ચાલતા હતા, મહારાજના ખૂબ ભાવથી દર્શન કરી રહ્યા છે અને સ્પીડ વધારતા વધારતા સ્વામી પણ સાથે દોડે છે. અને થોડોક સમય થયો એટલે મહારાજને એમ થયું કે હવે મારે ઊભું રહી જવું પડશે. મહારાજ થોભી ગયા અને મહારાજ જ્યાં માણકીને ઊભી રાખીને ઊભી રાખ્યા ત્યાં તરત જ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના પગ પકડી લીધા. અને વાલા ભક્તો, દેહ ભાન ગુણાતીતાનંદ સ્વામીને ભૂલાઈ ગયું હતું. અને મહારાજ પછી સ્વામીને કહે છે કે સ્વામી, અનાદિ કાળથી અમે તમારી ભેળા જ છીએ અને આજે પણ તમારી ભેળા જ રહીએ છીએ. સ્વામીનો આવો અસાધારણ સ્નેહ જોઈને ભગવાનને ખૂબ આનંદ થયો છે. આવો સ્નેહ દેહ દશા ભૂલી જાય એવો સ્નેહ ભગવાનની મૂર્તિમાં સ્વામીને હતો, એવો પ્રીતિ, એવી જ પ્રીતિ જો આપણને થઈ જાય ને તો બીજું કાંઈ કરવું ન રહે, કાંઈ કરવું ન રહે. દેહ ભાન ભૂલી જાય ભગવાનના દર્શન કરતા કરતા. વિચારો, આપણે લાડીલા ઘનશ્યામ મહારાજના રોજે દર્શન કરીએ પણ ક્યારેય કોઈને એવી અનુભૂતિ થાય કે ભાઈ હું દેહ ભાવ આખો મારો ભૂલાઈ ગયો છે, હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, એ બધું ભૂલાઈ જાય અને બસ ભગવાનની મૂર્તિ સામો ભગવાનને નિરખ્યા કરીએ, ભગવાનની મૂર્તિને અંતરમાં ઉતાર્યા કરીએ. સમય ક્યાં વયો જાય એ કાંઈ ખબર ના પડે, પણ સુખ જો ભગવાનની મૂર્તિમાં મનાય ને તો આપણને વાલા ભક્તો આવું સુખ આવે. જગત બધું વિસરાઈ જાય, દેહ ભાન ભૂલાઈ જાય, કાંઈ ગતાગમ ના રહી બીજી. સ્વામીની દેહ દશા વિસરાઈ ગઈ હતી અને સ્વામીના સ્નેહથી મહારાજની આંખો પણ ભીંજાઈ ગઈ હતી, મહારાજની આંખોમાં પણ અશ્રુ આવ્યા હતા. મહારાજ બોલ્યા, તમે અને અમે અનાદિકાળથી ભેળા જ છીએ, ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારી શ્રદ્ધાને. મહારાજ પણ સ્વામીની ભક્તિને શ્રદ્ધાને ખૂબ વખાણ કરતા હતા. વાલા ભક્તો, સંમત 1876 ની સાલ હતી. શ્રીહરિજી મહારાજે વડતાલમાં સમયો કર્યો હતો. દૂર દૂરથી સંતો મહારાજના દર્શને આવતા હતા. દેશ દેશાંતરથી હજારો ભક્તો પણ એકઠા થયા હતા એ સમયમાં. આ સમયે મેમદાવાદના હરિભક્તો પણ સંઘ લઈને ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા. ઉત્સવો થાય, સમયા થાય, મહારાજ જ્યાં ઉત્સવો કરે ત્યાં બધા જ સંતો ભક્તો દેશો દેશથી બધા પધારે અને ઉત્સવનો લાભ લઈ, અને મેમદાવાદથી જે હરિભક્તોનો સમુદાય આવ્યો હતો એમણે મહારાજ પાસે આવીને વિનંતી કરી, મહારાજ અમારા ગામમાં વેદાંતિઓનું બહુ જોર છે, અહમ બ્રહ્માસ્મિની મોટી મોટી વાતો કરી રહ્યા છે અને વિધિ નિષેધને ખોટા ગણે છે, સત્સંગનો પણ દ્વેષ કરે છે, માટે મહારાજ આપ જો કોઈ વિદ્વાન સંતને મેમદાવાદ મોકલો ને તો એ વેદાંતિઓનો પરાભવ કરે અને અમને ગામમાં શાંતિથી રહેવાય. મહારાજે વેદાંતિઓને પરાભવ કરવા માટેની વાત મુક્તાનંદ સ્વામીને કરી અને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી મેમદાવાદ કોને મોકલશું, કોણ જાશે મેમદાવાદ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ સભા તરફ નજર કરી પણ કોઈ સંતની ઈચ્છા જવાની ન જણાણી. કોઈ સંતે સામે આલીને એવું કીધું નહીં કે હું મેમદાવાદ જઈશ. એટલે મહારાજને ખબર પડી. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી આપણા નિર્ગુણાનંદને મોકલીએ તો કેમ થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, હા મહારાજ, એ નિર્ગુણાનંદ ભારે પ્રભાવશાળી છે અને વાતોમાં પણ એમને કોઈ પહોંચે એમ નથી. મુક્તાનંદ સ્વામીએ એવું કીધું એટલે મહારાજે પછી નિર્ગુણાનંદ સ્વામીને બોલાવી અને સ્વામીને આજ્ઞા કરી કે તમે મેમદાવાદ જાઓ અને વેદાંતિઓનો પરાભવ કરો. શ્રીજી મહારાજે આજ્ઞા કરી, ના પડાય નહીં, કારણ કે મહારાજની આજ્ઞામાં તો સંપૂર્ણ રીતે રહેતા હતા, પણ થોડો સંકોચ થયો સ્વામીને. એટલે સ્વામીએ મહારાજને વિનંતી કરી, મહારાજ હું ભીણો નથી, હું કાંઈ શાસ્ત્ર કે વેદાંતનું મને વિશેષ જ્ઞાન નથી, માટે જો કોઈ વેદાંતનો શાસ્ત્ર ભણ્યા હોય, કોઈ શાસ્ત્રી થયા હોય એવા કોઈ ભણેલા સાધુને મોકલો તો એ પરાભવ કરી જાણે, અમારાથી એવું કાંઈ થાય નહીં. ત્યારે મહારાજે બહુ સરસ કીધું. મહારાજે કીધું, નિર્ગુણાનંદ એ તમે તો વગર ભણે અનાદિના શાસ્ત્રી છો. હા, ભણ્યા વગર આ શાસ્ત્રી થવા 10 વર્ષ 15 વર્ષ મહેનત કરવી બધું કાંઈ નહીં. મહારાજ કે તમે તો અનાદિના શાસ્ત્રી છો, વેદાંતિઓ તો શબ્દના કોચલામાં હજુ રમે છે, એ તો ખાલી બોલે, પોપટિયું જ્ઞાન કહેવાય. તમને તો એ જ્ઞાનનું સર્વસ્વ સંપૂર્ણ રીતે તમે એને જાણો છો. અસલી બ્રહ્મની અનુભૂતિ તો સ્વામી તમારી પાસે છે, માટે સંકોચ રાખોમાં ને જાઓ તમે. સ્વામી થોડો સંકોચ રાખતા હતા કે કેમ જાવું એમ. એટલે સ્વામી આવી, મહારાજે આવી વાત કરી એટલે સ્વામીએ કહ્યું, વાંધો નહીં મહારાજ, જઈએ. સ્વામી મહારાજની આજ્ઞાથી મેમદાવાદ પધાર્યા. મેમદાવાદના વેદાંતિઓ સ્વામી પાસે ભેગા થયા અને અહમ બ્રહ્માસ્મિની મોટી મોટી વાતો કરતા હતા અને એને જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા. આ બધું એવું પાછું, ભોળા ભલા હોય એ બહુ જાજુ બહુ જાણતા ન હોય તો કદાચ પ્રશ્ન ન પૂછે, આ થોડું બહુ અધૂરું જ્ઞાન જો થઈ જાય ને એટલે પછી એ એમ જતાવવા માંગે કે અમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, એટલે પછી એ પ્રશ્ન કાઢે કંઈક ને કંઈક નવા ને ગમે એમ કરીને વાતો કરે. જાત જાતના પ્રશ્નો બધા પૂછવા લાગ્યા. ત્યારે સ્વામીએ કીધું, ભાઈઓ એ સાચા બ્રહ્મ જ્ઞાની તો સુગજી હતા, તેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, એને સાચા બ્રહ્મ જ્ઞાની કહેવાય. ભલે તમે બધા એમ કહો છો કે અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું, પણ સાચા બ્રહ્મ જ્ઞાની તો એને કહેવાય કે જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું. એમણે વૃક્ષ વેલીમાં રહીને વ્યાસજીને જવાબ આપ્યો હતો, આવા જો અનુભવી બ્રહ્મ જ્ઞાની તમારામાંથી કોઈ હોય તો તો અમારી પાસે આવો અને પછી તમે પ્રશ્ન કરો, આમ એમને બોલો માં કોઈ છે કોઈ આવા જ્ઞાની તો આવો હામે શાસ્ત્રાર્થ કરો. બાકી બધા બૈરા છોકરામાં ગળા સુધી ખૂંચતા હોય, સંસારની લોલુપતા મટી ન હોય અને કામ લોભ અને રસાસ્વાદ માટે જાત જાતના પ્રપંચ કરતા હોય, અરે સારા નરસાનું સમાન કાંઈ થયું ના હોય, એક સમાન થયું ના હોય, અને એ સિવાયનું બોલવું અહમ બ્રહ્માસ્મિ એ તો પોપટિયું જ્ઞાન કહેવાય, એમની સાથે વાણી વિલાસનો કોઈ અર્થ નથી. હે મહારાજ, આવ સ્વામી આવું બોલ્યા, સ્વામીની પ્રભાવશાળી વાણીથી વેદાંતિઓ ઢગાઈ ગયા અને કોઈએ આગળ આવવાની હિંમત ના કરી. સ્વામીએ પહેલી વારમાં જ ઝાટકો મારી દીધો, આવું કોઈ અનુભવી હોય તો આવો અમારી સામે. એટલે કોઈ સામે આવ્યા નહીં, કોણ જાણે સ્વામી રંગમાં આવી ગયા અને બોલ્યા, વેદાંતિઓ સાંભળો, એ સાચો બ્રહ્મ જ્ઞાની તો હું છું. હું કેફમાં આવી ગયા સ્વામી કે સાચો બ્રહ્મ જ્ઞાની તો હું છું. જ્યાં સુધી આટલું બોલ્યા, જ્યારે આટલું બોલ્યા ત્યાં તરત જ સ્વામીના શરીરમાંથી તેજના શેરડા છૂટ્યા અને બે માળનું આખું મકાન હતું તે તેજોમય થઈ ગયું અને ડોલવા લાગ્યું. અને જગત મિથ્યાની વાતો કરનારા ઓલા બધા વેદાંતિઓ જે સામે બેઠા હતા એને ભય લાગવા લાગ્યો કે હમણાં હવેલી પડે કે પડશે. અહમ બ્રહ્માસ્મિની વાતો કરતા હતા અને જરાક જો એ હવેલી ડોલવા લાગી તરત જ બીક લાગી એમને અને ભયભીત થઈ ગયા. એટલે સ્વામીએ કીધું, વેદાંતિઓ કોઈ ડરશોમાં, અને તમારામાં જો તાકાત હોય, તમે અહમ બ્રહ્માસ્મિની વાતો બધી બહુ મોટી મોટી કરો છો, તમારામાં જો સામર્થ્ય હોય તો આ તેજને સમાવી લ્યો, લ્યો કરો આટલું કામ. વેદાંતિઓએ કહ્યું, સ્વામી આ તેજને જોઈને અમને કંઈક કંઈક થાય છે, અમને બધું ભમતું લાગે છે, સ્થિર કાંઈ દેખાતું નથી, માટે સ્વામી આ તેજને સમાવવાની સામર્થ્ય અમારામાં નથી, તમે જ કૃપા કરીને આ તેજને સમાવી લ્યો. સ્વામીને વિનંતી કરી વેદાંતિઓએ, સ્વામીએ વિનંતી સાંભળી અને તેજને સમાવી લીધું. અને સ્વામી પછી એમ વેદાંતિઓને કહે છે કે વેદાંતિઓ આ તો હજુ મેં તમને બ્રહ્મની આછી ઝલક આપી છે. આવલું બધું પિક્ચર અહીંયા આ લોકમાં કંઈક બહાર પડતું હોય 3 કલાકનું અને એની પહેલાં ખબર 1 મિનિટ 2 મિનિટની 3 મિનિટની ક્લિપ બહાર પડે, ટ્રેલર કહેવાય એને. એમ સ્વામી કહે છે આ તો ખાલી ટ્રેલર છે, આ દાખલો છે મોટો, હજુ જ મેં રિયલ બતાવ્યું જ નથી કાંઈ, આમાં તમે ડગાઈ ગયા એટલે બહુ કહેવાય. સ્વામી વાત કરે છે, બ્રહ્મ થયાથી કશું વળવાનું નથી, બ્રહ્મ થઈને પરબ્રહ્મને ભજવા એ જ આપણે કરવાનું છે. બ્રહ્મ તમારી સામે બેઠું છે અને પરબ્રહ્મ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, માટે જેટલા સ્વામી વાત કરે છે કે મારી જેવા તો અનેક બ્રહ્મરૂપ આત્માઓ પ્રગટ ભગવાનની દાસ ભાવે સેવા કરે છે. અને સાંભળો વેદાંતિઓ, તમે જે કાંઈ પણ આ બ્રહ્મ જ્ઞાનીની વાત કરી રહ્યા છો, જ્યાં સુધી ભગવાનનો આશરો નથી લીધો ત્યાં સુધી આ વેદાંત જ્ઞાન વાંજ્યું રહેવાનું છે, માટે ભગવાનને શરણે થાવ. સ્વામીનો પ્રભાવ જોઈને તેમજ સ્વામીની વાતો સાંભળીને મેમદાવાદના અનેક વેદાંતિઓ ભગવાન સ્વામિનારાયણના શરણે થયા. એક સાધુનો સંગ થઈ જાય તો આપણને ભગવાનના આશ્રિત કરી દે છે, જીવને ભગવાનના આશ્રિત કરી દે, ભગવાનને શરણે મૂકી દે. અને સાધુના સમાગમથી વાલા ભક્તો કેટલા એવા આપણા સંપ્રદાયમાં મહાન ભક્તો થઈ ગયા કે એ 3 ગુણથી પરવર્તી અને એ ભગવાનની મૂર્તિનું સુખ માણતા હતા. આપણે સૌ વાલા ભક્તો જાણીએ છીએ નેનપુરના દેવજી ભગતની વાત, કેવી સ્થિતિ એમની, અને એમની એકલાની નહીં, એમના જે ઘરના સભ્ય હતા એમની પણ સ્થિતિ એવી હતી. ઉત્તમ ભક્તરાજ બંને હતા. ભગવાન સ્વામિનારાયણે દેવજી ભગતને સર્વ ભક્તોમાં શ્રેષ્ઠ ગણ્યા હતા. કારણ, દેવજી ભગત ગૃહસ્થાશ્રમી હોવા છતાંય એમનું અંતરમાં, એમના અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ સર્વે સંપૂર્ણ રીતે એમના અંતરમાં હતા. આમાંથી આપણને એમ જણાય, ભલે ગૃહસ્થાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં, પણ મુખ્ય આપણે આ કરવાનું છે કે આપણા અંતરમાં એકાંતિકી ભક્તિ, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ જે કહેવાય, એ આપણા જીવનમાં દ્રઢ થાય એથી ભગવાન અને સંતો આપણી પર રાજી થાય છે. ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાંય આવી સ્થિતિને પામેલા જો હોય તો ગ્રસ્તાશ્રમીઓને વાલા ભક્તો આ દેવજી ભગતને જો એ રોલ મોડલ તરીકે રાખે તો ખરેખર એમના જીવનમાં ઘણા ફેરફાર થાય. એમને પણ કામકાજ હતું, એ પણ વ્યવહાર કરતા હતા, એ પણ ખેતીવાડી કરતા હતા, બધો જ ધંધો કરતા હતા, પણ તેમ છતાંય સંતોનો સમાગમ કરી કરીને સ્થિતિ કેવી કેળવી. તેઓ સર્વક્રિયામાં ભગવાનનું અખંડ અનુસંધાન રાખતા હતા. તેમને જાત જાતના કોઈ પણ પદાર્થો કે પુત્ર પરિવાર પ્રત્યે સહેજ પણ આસક્તિ હતી નહીં. હા, સહેજ પણ નહીં. તેઓ આહાર વિહારનો સંયમ કરીને પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરીને રાખ્યા હતા. કેવી ગજબની સ્થિતિ વાલા ભક્તો! ભગવાનનો આ સત્સંગનો પ્રતાપ તો જુઓ. આખું વિશ્વ નિંદ્રા દેવીને આધીન છે, છે ને? એ તમે સ્વીકારો, કારણ કે ઘણાને કઠણ પડતું હોય છે સવારે વહેલા ઉઠવું, પણ વાલા ભક્તો નિંદ્રા દેવી દેવજી ભગતને આધીન હતા. દેવજી ભગતની સ્થિતિ નિંદ્રાજીત યોગી જેવી હતી. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુણાનંદ સ્વામી બંને સંતો નેનપુર દેવજી ભગતને ત્યાં પધાર્યા હતા. બંને મહાન સંતોને આવેલા જોઈ દેવજી ભગતને ખૂબ આનંદ થયો અને સાંજના સમયે આરતી સ્તુતિ ધૂન ભજન બધું કરી સદગુરુ નિષ્કુણાનંદ સ્વામીએ 2 કલાક સુધી વૈરાગ્યની વાતો કરીને જગતના નાશવંતપણાની વાતો કર્યો. કન્ટિન્યુ 2 કલાક. નકર નિષેધ છે ને, ઘણાને ગમે નહીં. આ ખંડન છે ને, એ ઘણાને ન ગમે, કારણ કે એમાં આસક્તિ હોય ને. જગતમાં જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી જગતમાં ખંડન કરનારા જે વાતો જે કરતા હોય ને એ વ્યક્તિમાં જોજો હેત થાય નહીં. માટે આસક્તિ ટાળવા માટે આ મેન ઉપાય છે. નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય આપણે સાંભળીએ તો એમાં પણ જોવો કેટલું નાશવંતપણાની વાતો કરી છે, ભગવાનની ભક્તિની વાત લખી છે. 2 કલાક વિચાર કરો કન્ટિન્યુ. જગત ખોટું છે, જગત ખોટું છે, વૈરાગ્યની વાતો, એક ભગવાનમાં જ હેત કરવું, બીજું ક્યાંય બીજે ક્યાંય હેત કરવાની જરૂર નથી. આપણને એમ થાય કે આ 2 કલાક વાતો કરી, ક્યારેક આપણે કહી દઈએ સ્વામી બસ હવે કંઈક બીજી વાતો કરો કા. પણ એ સાંભળનારા એવા હતા ને બોલનારા એવા હતા કે એને ભગવાન સિવાય બીજું કાંઈ નહોતું નજરમાં. એટલે ત્યાં સુધી નહીં, આ નિષ્કુણાનંદ સ્વામીનો ક્લાસ પૂરો થયો ને પછી ગુણાંતાનંદ સ્વામીનો ક્લાસ ચાલુ થયો. 2 કલાક સુધી નિષ્કુળાનંદ સ્વામી પાસે બેઠા અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી મોડી રાત સુધી ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની અને સર્વોપરી મહિમાની વાતો ખૂબ કરી અને આમ મોડે રાત સુધી કથા વાર્તા ચાલી. મોડી રાત સુધી કથા વાર્તા ચાલી, પણ કોઈ ઘડિયાળની સામું જોવે નહીં હો. હા, કોઈને એમ ન થાય કે હવે કેટલા વાગ્યા, 2 મિનિટ વહેલું થઈ ગયું, આ વક્તાએ થોડુંક મોડું કર્યું, આ શું કરવું, હા કાલ મારે કેવડાવવું પડશે, કે વક્તાશ્રીને કહેજો જરાક ટાઈમે કથા પૂરી કરે. અને ઘણા વક્તાને એવું હોય ટાઈમે પૂરી ન કરે. પણ વાલા ભક્તો જેને ભગવાનનો ખપ જાગી જાય એ ભગવાન સંબંધી કથા વાર્તા કીર્તન ધ્યાન, મહારાજ મધ્યના 49માં વચનામૃતમાં કહે છે કે અમને કોઈ કાળે તૃપ્તિ થતી નથી, માટે તમારે પણ એવું કરવું એવી આજ્ઞા આપણને સર્વેને કહે છે. કોઈ કાળે એનાથી તૃપ્તિ થવી ના જોઈએ. બસ ભગવાનની કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન એ કિરાજ કરવું, કિરાજ કરવું. ગુણાતીતાનંદ સ્વામીએ મોડી રાત સુધી કથા વાર્તા કરી. દેવજી ભગત અત્યંત આનંદથી બંને સદગુરુ સંતોના મુખેથી કથા વાર્તાનું રસપાન કરી રહ્યા હતા. આખરે દેવજી ભગતે કહ્યું, સ્વામી તમે ખૂબ કથા વાર્તા કરી, આજે તમે 22 ગાઉનો પંથ કાપીને આવ્યા છો. 22 ગાઉનો પંથ કાપીને આવ્યા પછી કથા વાર્તા તો અવિરત ચાલુ રાખી, માટે સંતો તમે આરામ કરો. અને નિષ્કુળાનંદ સ્વામીએ દેવજી ભગતને પણ કીધું, દેવજી ભગત તમે પણ હવે આરામ કરો. ત્યારે દેવજી ભગત હસતા હસતા બોલ્યા, સ્વામી એ મારે આરામને તો હજુ ઘણી વાર છે, હજુ હું તો અહીંથી સીધો ખેતરે જઈશ ને આટો મારીશ, પછી માચડા ઉપર બેસીને મારા રોજના નિયમની 200 માળા ફેરવીશ. ખબર નહીં એક વાગ્યા હોય બે વાગ્યા હોય એ કાંઈ ખબર નહીં હો, કેટલા વાગ્યા સુધી સ્વામી પાસે બેઠા હોય. તમે 12 વાગ્યા સુધી રાખો તો એ 12 વાગ્યા પછી 200 માળા ફેરવી એટલે 2 વાગે. હા, કલાક થાય 50 માળાને. અરે 4 વાગે. હા, 4 કલાક થાય. મહારાજ ને સ્વામીને આવી વાત કરે છે દેવજી ભગત કે 200 માળા ફેરવીશ અને હું જ્યાં સુધી માળા ફેરવતો હોઈશ ત્યાં સુધી નિદ્રા દેવી રાહ જોઈને ઉભા હશે સાઈડમાં. આ એક બાજુ રાહ જોતા હશે કે આમનું નિયમ પૂરું થાય અને પછી એમને હું વાત કરું કે હવે હું તમારી સેવામાં આવું કે નહીં. હા, આપણને પૂછતા જ નથી કા? હા, તરત જ પૈડા ભેગા જ અને પાછા જાતા નથી જટ, બહુ સેવા કરે આપણી. દેવજી ભગત ની સ્થિતિ તો જુઓ, ઈ પૂછે પરમિશન લે. નિંદ્રા દેવી ને ભય લાગતો હશે ને પ્રવેશ કરવામાં. અને જો બ્રાહ્મ મુહૂર્ત થઈ ગયું હશે દેવજી ભગત સ્વામી ને કહે છે તો હું નિંદ્રા દેવી ને એમ કહીશ કે આજે નહીં કાલે આવજો સેવામાં. જો બોલો, ખુવાનું જ નહીં. સવાર થઈ ગયું હોય તો કહી દઈશ કે કાલે આવજો, એટલે નિંદ્રા દેવી આકાશમાં ઉડી જશે અને પછી બીજે દિવસે પાછી મારી આજ્ઞાની રાહ જોશે. આજ્ઞાની રાહ જોવે. આપણે અભ્યાસ આવો કંઈક કરવો છે, જોઈ નિંદ્રા દેવી આજ્ઞાની આજ્ઞા માગવા આવે જ કે ડાયરેક્ટ પછી ઘરે જાય છે. હે, બહુ કઠણ છે ઓ. ભગવાનના ભક્તએ ભગવાનને ભજવા માટે આળસ, પ્રમાદ, ઊંઘ એ સૌથી વધારે નડે છે ઓ. હા, ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ ખાવું અને ઊંઘવું એમાં કોઈને ગુરુ કરવો પડતો જ નથી. હા, એમાં કોને ખબર એ કળા ક્યાંથી આવડી જાય છે અને જેટલી એ ઊંઘ વધારી વધે અને ઘટાડી ઘટે. આ બે વાત છે. ખાવામાં પણ ખોરાક આપણે જેટલો વધારો હોય ને એટલો વધી જાય ખાતા ખાતા ધીમે ધીમે, અને ઊંઘ પણ એવી જ રીતે છે. માટે જે 6 કલાક આપણે શાસ્ત્રોમાં નિયમ કહ્યો છે કે 6 કલાક ઊંઘ કરવી એટલી ઊંઘ થઈ જાય એટલે ફ્રેશ થઈ જાય, શરીરનો થાક મટી જાય, પછી એક્સ્ટ્રા બધી છે ને એ બધું આપણું મનનું છે. માટે આવી સ્થિતિ દેવજી ભગતની હતી અને દેવજી ભગતની આવી સ્થિતિ સાંભળી બંને સંતોના અંતરમાં અત્યંત આશ્ચર્ય થયું. જગતમાં આવા નિંદ્રાજીત ભજનિક ભક્તો મળવા દુર્લભ છે. ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરવા યોગ્ય હરિભક્તોમાં દેવજી ભગતને યાદ કરતા અને કહેતા, કેટલાકને તો દર્શન કરવા જઈએ છીએ ને કેટલાકને દર્શન દેવા જઈએ છીએ. દર્શન કરવા જેવા આવા દેવજી ભગત હતા. આપણે પણ આજના દિવસે દેવજી ભગતને મનોમન વંદના કરીએ, આવી સ્થિતિ તમે કેળવી છે એમને વિનંતી કરીએ કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે કૃપા કરીને અમને પણ આવી કંઈક સ્થિતિ થાય. હા, દેવજી ભગત મોટા મોટા સાધુઓને પણ દર્શન કરવા યોગ્ય એવા હરિભગત હતા. દેવજી ભગત પણ ગુણાતીતાનંદ સ્વામીનો યથાર્થ મહિમા સમજતા હતા. આ સૌથી મોટો મુદ્દો છે. ગમે એટલી મોટી સ્થિતિ થઈ જાય આપણા, ગમે એટલી સામર્થ્ય આવી જાય, પણ તેમ છતાંય સાધુનો મહિમા, હરિભગતનો મહિમા ક્યારેય આપણા અંતરમાંથી ઓછો થવો ના જોઈએ. અને આ સ્થિતિ છે ને એનો મેન પાયો છે ભગવાનની કથા વાર્તા. કથા વાર્તા સૌથી અગત્યનું અંગ છે. હરિલીલામૃતમાં વિહારી લાલજી મહારાજ એમ લખે છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપિ ન બળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જવેરી. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના દર્શન અને મહારાજની વાતોના શ્રવણમાં તીવ્ર શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ પ્રેમ હતો. સ્વામી સ્વયં કહે છે કે ભગવાનમાં દ્રઢપણે જોડાણો હોય, જે ભગવાનમાં જોડાણો હોય તેનાથી ઈષ્ટદેવના ચિહ્ન, ચરિત્ર, ચેષ્ટા, કથા વાર્તા, કીરા સાંભળા સિવાય રહેવાય જ નહીં, એ વગર ચાલે જ નહીં. જેમ વ્યસનીને વ્યસન કીરા વગર રહેવાતું નથી, ગમે એટલી પીડા શરીરમાં થાય પણ તેમ છતાંય એ વ્યસન કર્યા વગર એને ચાલતું નથી. એવી રીતે વાલા ભક્તો જે ભગવાનમાં દ્રઢપણે જોડાઈ ગયા હોય, ભગવાનની મૂર્તિનું સુખ માણવા લઈ ગયા હોય, એમણે આ ચરિત્ર ચેષ્ટા કથા વાર્તા વગર રહેવાય જ નહીં. એ વિનાનો રહી શકે, એમને એમનું વ્યસન પડી ગયું હોય. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં નિવાસ કરીને રહેતા હતા. સંતોના મંડળો મહારાજના દર્શને ગઢપુર આવતા, મહારાજ બધા સંતોને પાસે રાખી કથા વાર્તાની સકોળ બોલાવતા હતા. ખૂબ ભગવાન વાતો કરે અને બધા સંતો કથા વાર્તાનું શ્રવણ કરે. શ્રીહરિએ ધીમે ધીમે પ્રકરણ એવું ચલાવ્યું કે કથા વાર્તાનો રાત દિવસ અવિરત પ્રસંગ રહે. લ્યો આવું પ્રકરણ આવ્યું, કન્ટિન્યુ રાત દિવસ. સામાન્ય રીતે દેહની સેવા જો કરવી હોય ને આખો દી મંદિરમાં તો થાય, પણ આખો દિવસ કથા વાર્તામાં બેસવું, કથા વાર્તા છે ને એ મનનું સૂક્ષ્મ તપ છે. ભલે સેવા છે એ તનનું તપ કહેવાય, કારણ કે તન એમાં તનને ઘસારો થાય એ કદાચ થઈ જાય, પણ કથા વાર્તામાં સળંગ બેસી રહેવું, શ્રદ્ધા રાખવી એ કઠણ છે. કારણ કે એમાં સ્વભાવ ઉપર વાત આવે, એમાં મનને ઘસારો થાય, આસક્તિ ટાળવાની વાતો આવે, એટલે એ પીડા થાય અંતરમાં. દેહના તાપ દેહના તપ બધાથી થાય, પણ મનના તપ બધાથી થાય નહીં. મુમુક્ષુને કથા વાર્તા ગમે ખરી, પણ કથા લાંબી ચાલે તો મન મૂંઝાવા લાગે, થાય એવું. ઘણાયને એમ થાય કે મોડું થાય ને, એટલે કથા વાર્તા પૈતા પછી આવીને મળવાને મળે અને કે સ્વામી આજ તો કેડ બહુ દુખવા લાગી, વાત કરે, પણ હોય કઈ નહીં, 10-15 મિનિટ મોડું થયું હોય, કઈક ને કઈક થવા લાગે અને ગમી બહાના કાઢીને બહાર નીકળવાના પ્રયત્ન કરે. પણ મહારાજ તો અખંડ કથા વાર્તાનું પ્રકરણ ચલાવતા હતા. વહેલી સવારથી કથા ચાલે તે મોડી રાત સુધી પૂરી થાય નહીં. દેહ ક્રિયા માટે થોડો વિરામ મળે કે ના મળે, મહારાજ સ્વયં જ્ઞાન ઉપદેશ કરતા હોય છતાંય કેટલાક સાધુ ગમી કંઈક બહાના કાઢી એક તરત છટકી જાય. અને ક્યારેક તો મહારાજ રાત્રિના 2 પ્રહર વીતી જાય તો પણ કાં તો દ્રષ્ટિ માંડીને કાં તો અર્ધ મીચેલી નેત્રે વાતોનો પ્રવાહ ચાલુ રાખતા હતા. કદાચ થોડી બહુ ઊંઘ આવતી હોય, આંખો આટલી ખુલ્લી રાખીને પણ મહારાજ વાતો કરતા હતા. મહારાજ જવાનું કે જ નહીં, આવું પ્રકરણ ચલાવ્યું મહારાજે. અને એકવાર ભગવાને તો સભામાં પૂછ્યું, એકવાર વહેલી સવાર થઈ અને કુકડો બોલ્યો ત્યારે મહારાજે એમ કીધું કે સંતો રાત ઘણી થઈ છે, હવે તમે સૌ આરામમાં જાઓ. સવાર થઈ ગઈ હતી ત્યારે મહારાજ કે રાત ઘણી થઈ, હવે તમે આરામમાં જાઓ. એકવાર તો શ્રીહરિજી મહારાજ સભામાં પૂછ્યું, તમને સત્સંગ સભામાં સૌથી પ્રિય શું લાગે છે? આ પ્રકરણ જ્યારે ચલાવ્યું ને ત્યારે બધાના મન જુદા જુદા હોય, બધાના અંતરમાં જુદા જુદા સંકલ્પો થતા હોય, એટલે મહારાજે સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન પૂછ્યો, કથામાં સૌથી વધારે શું ગમે? અને મોટે ભાગે શ્રોતાજનોને સૌથી વધારે જે ગમે એ વાત આમાંથી એક હરિભગત એકે વાત કરી શ્રોતાએ, કે કથા પૂરી થતી વખતે બોલાતો જે શ્લોક છે ને, શ્રીપતિમ શ્રીધરમ સર્વદે, આ ઈ બહુ ગમે. ઝટ પૂરું થાય એ શ્લોક આવે ને ત્યાં તો કોઈ વાર ઉપર કથા થાય ને આપણે રોજમાં, ત્યાં તો એ શ્લોક સાંભળવાય કોઈ ઊભા ન રહી. બોલો કેટલી વાર કીધું હોય કે લાઈનમાં જવું, નિરાતે ઊભું થવું, ત્યાં તો જય બોલાવે વખતા તરત જ ઊભા થાય. એટલે ગાડલા નીચે સ્પ્રિંગ મૂકી હોય ને એમ તરત જ બટન દબાઈ જાય. છોકરાઓ જો ને સ્કૂલમાં જાય ને, હા, એ લોકો ક્લાસ પૂરો થાય એમ ટાઈમ પૂરો થવા આવ્યો હોય ને, ખબર છે હવે પીરિયડ પૂરો થાય ને, તો એ 2-5 મિનિટ ખમી ન હોકે, એ દ્રષ્ટિ તો ત્યાં જ હોય ક્યાં બેલ વાગે તરત ઉભા થઈને ભાગે એમ. એવી જ રીતે શ્રોતાઓને આવું હોય થોડું, ક્યારે આ શ્લોક વક્તા બોલે એટલે આપણે ઉભા થાય. પરંતુ વાલા ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીની વાત તો નોખી હતી. મહારાજે આ પ્રકરણ ચલાવ્યું હતું અને આ જ્ઞાન સત્રમાં ગુણાતીતાનંદ સ્વામી એકમાત્ર અડીખમ બેઠા હતા. એમનો એ ઉભા જ ન થાય, એક વાર ભગવાને ગુણાતીતાનંદ સ્વામી ને કીધું કે તમે તો અખંડ કથા વાર્તામાં બેસો છો, તમને ઉભા થવાનું મન નથી થતું, તમે થોડો આરામ કરતા હો તો. અને ત્યારે સ્વામીએ મહારાજને હાથ જોડીને સરળ ભાવે કહ્યું, મહારાજ કંઈ ખરેખર અગત્યનું કામ હોય તો જવાની જરૂર પડે, પરંતુ આપ જો કથા વાર્તા કરતા હો અને માત્ર દેહને આરામ કરવા માટે જો જવાનું હોય તો એ આરામ કરવા અમને પોહાય નહીં. અમને તો તમારા દર્શન ને તમારી વાતોથી એટલો બધો આરામ મળે છે કે બીજે ક્યાંય ખાવા પીવા કે સુવાની જરૂર પડતી જ નથી. એ કેવો રસ મહારાજની મૂર્તિમાંથી ગુણાતીતાનંદ સ્વામીને મળતો હશે કે ભૂખ તરસ નો લાગે, ઊંઘ નો આવે, કાંઈ નો આવે, કાંઈ વસ્તુ થાય જ નહીં. તમે જો ઘણા યુવાનોને આ મેચનો બહુ રસ હોય તો એ મેચ આવતી હોય ઇન્ડિયા પાકિસ્તાનની કે ગમે એ, પછી ઘરમાં અંદરથી ગમે એટલા અવાજ કરે, ખાવાનો ટાઈમ થઈ જાય, હોવાનો ટાઈમ થઈ જાય, અડધી રાતે લાઈવ આવતો હોય છો, તેમ છતાં એ મૂકે નહીં, ખબર જ ન પડે. કારણ બધી જ વૃત્તિઓને સંકેલી એક ક્રિકેટ મેચમાં એ યુવાને પોરવી દીધી હોય એટલે એને બીજું કાંઈ દેખાય જ નહીં. અને આ મહાપુરુષોએ એ જ કામ કર્યું છે. આપણામાં કળા છે પણ આપણે વૃત્તિઓને બીજે પોરવી રાખી છે, બસ એ જ વૃત્તિઓને આપણે ભગવાનની મૂર્તિમાં પૂરવી દઈએ તો કામ તત્કાળ થઈ જાય એવું છે. ગુણાતીતાનંદ સ્વામી આવું કહે છે, તમારી વાતોમાં અને તમારા દર્શનમાં તો સુખ બહુ આવે છે. સ્વામીનો જવાબ સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને સ્વામીના માથા ઉપર હાથ મૂકી અને મહારાજ કહે છે કે ધન્ય છે તમને નિર્ગુણાનંદ, ધન્ય છે ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરવાનો અને સાંભળવાનો આવો ઈશક આ જીવન રહ્યો હતો. આપણે પહેલેથી એ જ વાતો સાંભળીએ છીએ અને આખો મહિનો આ જ વાત આવવાની છે. જોજો તમે, આ સિવાય બીજું કાંઈ નહીં આવે. પણ જેટલું રિપીટેશન થશે, જેટલી એને જ વાત આપણે સાંભળશું ત્યારે એ વાત આપણા જીવનમાં પણ દ્રઢ થશે. અને મહારાજ પણ સામે એવા પાછા કોઈ એવા શ્રોતા મળી જાય ને કે ઊભા થાય જ નહીં તો મહારાજ પણ ક્યારેય વાતો કરતા બંધ ન થાય, વાતો ચાલુ જ રાખે અને મુમુક્ષુઓના અંતરમાં ભગવાનની મૂર્તિને સ્થાપી દે, વાતો કરી કરીને આસક્તિ છોડાવી દે. અને ખૂબ ભાવથી મહારાજ મુમુક્ષુઓને વાતો કરતા હતા. વાલા ભક્તો, આવી રીતે ભગવાન ખૂબ વાતો કરે. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા એક વખત પંચાળા પધાર્યા છે અને પંચાળામાં ન્યા શ્રીહરિજી મહારાજ સંતોની સાથે રહીને ફૂલદોરનો ઉત્સવ કરે છે. ધન્ય સોરઠની ધરણી, ધન્ય પંચાળાનું ધામ.
ધન્ય સોરઠની ધરણી, ધન્ય પંચાળાનું ધામ.
હે ધન્ય સોરઠની ધરણી, વળી ધન્ય પંચાળા ધામ. દોલરસિયો સંત સંગે શ્રી ઘનશ્યામ.
દોલરસિયો સંગે ઘનશ્યામ.
હો રમ્યા ફૂલ દોલરસિયો સંત સંગે શ્રી ઘનશ્યામ. ભગવાન પંચાળામાં હતા, ફૂલદોલનો સમયો પીરો અને એ સમયમાં મહારાજના અંતરમાં એક ઈચ્છા થઈ. મહારાજના મનમાં થયું, ઉદ્ધવ સંપ્રદાયની આગવી ઓળખની સ્થાપના કરવી પડશે, એટલે ઉદ્ધવ સંપ્રદાયને અનુરૂપ ઉર્ધ્વ પુંડ્ર તિલક અને જે ચાંડલો છે એ મારે આ સંતો કરે એવી ઈચ્છા થઈ. એટલે મહારાજે પછી
માટી ગોપી તળાવની ઘર આવ્યું ગોપી ચંદન. માટી ગોપી તળાવની ઘર આવ્યું ગોપી ચંદન.
હે માટી ગોપી તળાવની ઘર આવ્યું ગોપી ચંદન.
સાંસદ સહુ સાંભળો તિલક ધારજો સહુ જન
સંત પાર્ષદ સહુ સાંભળો તિલક ધારજો સહુ જન
હે સંત પાર્ષદ સહુ સાંભળો તિલક ધારજો સહુ જન
સંત પાર્ષદ સહુ સાંભળો
પંચાળાની સીમમાં ગોપી તલાવડી છે. ત્યાં કહેવાય છે કે ગોપીઓના દેહ આ માટીમાં સમાયા હતા અને એ માટી થોડી પીળાશ પડતી સફેદ માટી છે. આજે પણ એ તળાવ છે ત્યાં. જે જે કદાચ યાત્રામાં જાય, અમે ગયા હતા, પૂજ્યપાદ ગુરુજીએ અમને એ માટીથી ચાંદલા કરી દીધા હતા. એ પ્રસાદીની ગોપી તલાવડી ત્યાં છે અને મહારાજે એ તલાવડીની માટી મંગાવી અને ગોપી ચંદન બનાવીને બધા સંતોને આપ્યું અને બધા સંતોને આજ્ઞા કરી કે તમે તિલક કરીને આવજો અને એ માટી લઈ અને બધા એ ચંદન લઈ અને પાછા ગયા. મહારાજે કીધું હતું તિલક કરીને આવજો, પણ ભળા બોલા સાધુ એટલે કોઈક કોઈક તિલક ચાંદલા કરીને આવ્યા, પણ બહુ મોટા ચાંદલા કરીને આવ્યા અને કોઈ કોઈક તો ચાંદલા કીરા વગર આવ્યા હતા. અને મહારાજે જ્યાં જોયું ત્યાં તરત જેને જેને ચાંદલા તિલક નહોતા તે મહારાજે એમને પૂછ્યું કે અમે તમને કાલે જે ગોટી આપી હતી કેમ તમે તિલક કરીને નથી આવ્યા? ત્યારે સંતો જવાબ આપે છે,
હે કોઈક માટીને જમી ગયા કોઈએ ચોળી શરીર,
કોઈક માટી જમી ગયા કોઈએ ચોળી શરીર,
હે કોઈક માટીને જમી ગયા વળી કોઈએ ચોળી શરીર, અને લખી આપી છે લકીર, હે પ્રભુ પોતે ઉઠ્યા અને લખી આપી છે લકીર,
ખાલસ ભાવે સંતોનો જવાબ સાંભળી મહારાજ એ તો અમે પ્રસાદી જાણીને જમી ગયા. મહારાજ હસવા લાગ્યા કે આ સંતો ખરેખર જડ ભરત જેવા છે. પછી મહારાજ ઊભા થઈ અને મહારાજે કીધું ગોપી ચંદન મંગાવો અને આ જે જે મોટા ચાંદલા કરીને આવ્યા હતા એમને કીધું આવા ચાંદલા ન હોય, અમારા સંપ્રદાયના જે તિલક ચાંદલા જે છે એવા ના હોય. અને મહારાજ ઊભા થઈ અને નિર્ગુણાનંદ સ્વામીને પાસે બોલાવી અને મહારાજે પોતાને હાથે ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં એ તિલક ચાંદલો કર્યો હતો. નિજ કર્યું, તિલક કર્યું નિજ હાથથી સ્વામી શ્રી સહજાનંદ, મધ્ય ચાંદલો મલપતો ગુણ ગુરુ ગુણાતીતાનંદ. ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં તિલક કરી અને ચાંદલો કર્યો અને મહારાજે કીધું કે જુઓ આવા અમારા સંપ્રદાયના તિલક ચાંદલા છે. એ પ્રસાદીના સ્થાનમાં અત્યારે હાલમાં છત્રી પણ છે જ્યાં મહારાજ રાસ રમ્યા હતા ને બાજુમાં જ એ ચરણારવિંદ પધરાવ્યા છે. ત્યાં યાત્રાળુ હરિભક્તોને ખબર હશે. આવા પ્રસાદીના સ્થાનમાં જઈએ ત્યારે વાલા ભક્તો આ ચરિત્રને સંભાળીએ. મહારાજ બેઠા હોય, સંતોની સામે બેઠા હોય અને મહારાજ ખુદ ગુણાતીતાનંદ સ્વામીને તિલક ચાંદલો કરે. ત્યાં સંતો જે રહે છે ને એ અમે ગયા હતા ત્યારે અમને વાત કરે કે પંચાળા ગામ છે ને એ આરટીઓ ઓફિસ કહેવાય. હા, આરટીઓમાં જઈને ગાડી પાસ થાય ને એમ કે આ સંપ્રદાયનો તિલક ચાંદલો જે શ્રીજી મહારાજે પાસ કર્યો ને અહીંયા કર્યો છે. હા, આવું એ સ્વામી કહેતા અમને. તિલક ચાંદલો કેવો શ્રીજી મહારાજે કરાવ્યો છે, હે, ઉર્ધ્વ પુંડ્ર તિલક અને વચ્ચે સરસ મજાનો કુમકુમનો ચાંદલો શોભે. મહારાજની શરણાગતિનું પ્રતીક છે આ તિલક ચાંદલો. તો ભગવાનને આપણે શરણે થયા હોય એ તો બધાને દેખાય એવો હોવો કરવો જ પડે. ઘણા ઘણા તો તિલક ચાંદલો કરે પણ પછી પાછા વાળને આગળ ઢાંકી દે, કોને ખબર, એમ શરમ આવતી હશે કે હું સ્વામિનારાયણ ભગવાનનો થયો છું, કોઈને ખબર ન પડવી પડે, હે શરમ આવે એને. અને ઘણા ઘણા તો ચાંદલો કરે પણ તિલક ન કરે, આ પોત પોતાને મન ફાવે એમ પછી વેરાયટી બધી દેખાડે, એવું ન ચાલે. ભગવાને જે ખુદ આવી રીતે તિલક ચાંદલો કરીને આપણને આપ્યું હોય ત્યારે એ તિલક ચાંદલામાં કોઈ પ્રકારનો ફેરફાર આપણે કરાય નહીં. ઘણા ઘણા તો પછી તિલકને પાછું નીચેથી હાકડું હોય ને ઉપરથી પોળું કરી નાખે, એ હારું નહીં. જેમ મહારાજ કહી ગયા હોય એટલું જ આપણે કરાય, મન ફાવે એમ કરાય નહીં. આવો સરસ મજાનો તિલક ચાંદલો હોય, તિલક ચાંદલાને જોઈને ઘણાયને એવી પ્રતીતિ થાય આ તો ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હશે, પણ આ તિલક ચાંદલો કરી કરીને જે જે બીજા જીવો કદાચ એનો દુરુપયોગ કર્યા કરતા હોય એના કારણે સાચા લોકો આ તિલક ચાંદલાને કરતા શરમાય છે હવે. પણ હકીકત આપણે શરમાવું ના જોઈએ, તિલક ચાંદલો તો આપણે કરવો જ જોઈએ. પ્રસાદીનો જેને કંકુ કદાચ ન ફાવે તો પ્રસાદીનું જે ગોપીચંદન હોય એનો જ ચાંદલો કરાય. વાલા ભક્તો, તિલક ચાંદલો હોય ભાલમાં અને ગળામાં કંઠી હોય ત્યારે આપણને એવું ગૌરવ હોવું પડે હું ભગવાનનો આશ્રિત છું. સ્ત્રીઓના ભાલમાં ચાંદલો હોય ને ક્યારે હોય, ત્યારે લગ્ન થઈ ગયા હોય, માથામાં સેથો હોય, એ નિશાની છે કે હું કોકને વરી ચૂકી છું. એમ વાલા ભક્તો, આપણે તિલક ચાંદલો કરીએ ત્યારે એ નિશાની છે કે આપણે ભગવાનને વરી ગયા છીએ, વરી ચૂક્યા છીએ, હવે બીજા કોઈને વરવાનું બાકી નથી. એ પ્રતીક આપણને દર્શાવે છે, એ દેખાડે છે. માટે તિલક ચાંદલો કદાચ જો ન કરતા હોય તો બધા કરજો, વિનંતી છે એવી. એમાં સુખ રહ્યું છે, એમાં આનંદ આપણને આવવો જ જોઈએ. કારણ કે ભગવાનની આજ્ઞા થઈ છે કે બધાએ આવા તિલક ચાંદલા કરવા હવે, અને ત્યાર પછી બધા કરવા લઈ ગયા. માટે વાલા ભક્તો, આ તિલક ચાંદલો કરાવી અને શ્રીજી મહારાજે પછી બધાને આજ્ઞા કરી કે આવી રીતે અમારા આશ્રિતો બધાને પોતપોતાના ભાલમાં આવી રીતે તિલક ચાંદલો કરવો, અને એનાથી બધાને ખૂબ અંતરમાં આનંદ થયો છે. વાલા ભક્તો, આવી રીતે મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના અનેક પ્રસંગો આવે છે. અત્યારે કથાનો સમય પૂરો થયો છે, બીજા પ્રસંગો આવતીકાલે સાંભળશું.